શ્રદ્ધા અપેક્ષાએ વ્યાખ્યા, જ્ઞાન અપેક્ષાએ વ્યાખ્યા, ચારિત્ર અપેક્ષાએ વ્યાખ્યા અને અનેકાંતનું સ્વરૂપ. આ છ ટોપિક આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા. પેજ નંબર 94 છે એક મારી બુકમાં, કોઈક બુકમાં આઈ થિંક 91 પણ છે. આપણે આજે સાતમો ટોપિક જે છે આમ તો લાસ્ટ ટાઈમ વાંચી લીધો છે, પણ એ નિશ્ચય સમ્યક દર્શનનું આખું સ્વરૂપ કન્ટિન્યુઅસ આવે છે એટલે 7 થી આપણે વાંચવાનું શરૂ કરીશું. જો આ પાખા પહેલા અધ્યાયમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત ડિટેલમાં આવી, પણ એમાં પણ જે સમ્યક દર્શનની વાત છે ઘણી સૂક્ષ્મતામાં કવર કરીને, થોડાકમાં જ કવર કરીને પછી આચાર્ય ભગવાન આગળ વધી ગયા અને સમ્યક જ્ઞાનનું બહુ ડિટેલમાં એમણે વર્ણન લીધું. તો પાછળથી રામજી બાપુને એવું ફીલ થયું કે સમ્યક દર્શન પર થોડું વધારે ચર્ચા થવી જોઈએ, એટલા બધા પરિશિષ્ટો લખાયા છે. સમ્યક દર્શનનું જો કોઈને એકદમ વિશેષ સ્વરૂપ સમજવું હોય તો આનાથી આપણને ઘણી ક્લેરિટી આવી જાય, આમાં કાંઈ કન્ફ્યુઝન રહેતું નથી. જો અમુક ટાઇટલ્સ આપણે વાંચીએ, હમણાં બુક આવે અહીંયા, એટલે આપણે અમુક ટાઇટલ્સ વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આમાં શું શું ઓવરઓલ ટોપિક કવર થઈ રહ્યા છે. જો સાતમું આપણે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ ગુણોની અભેદ દ્રષ્ટિએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. એના પછી જો આઠમું, ખાલી સ્ક્રોલ કરતા જઈએ 2 સેકન્ડ માટે, નિશ્ચય સમ્યક દર્શનનું ચારિત્રના ભેદ અપેક્ષાએ કથન. એના પછી નિશ્ચય સમ્યક દર્શન સંબંધે અમુક પ્રશ્નો. જો ખરેખર નિશ્ચય સમ્યક દર્શન એટલે શું, કે હું આ ત્રિકાળી શુદ્ધ આત્મા છું એવી જીવની શ્રદ્ધા, આટલું માત્ર નિશ્ચય સમ્યક દર્શન છે. આટલું સમ્યક દર્શન છે, નિશ્ચય એટલે કે ખરેખર રિયલી, બરાબર. એને લિટરલ ટ્રાન્સલેટ કરીએ તો રિયલી સમ્યક દર્શન એટલે શું, કે હું આત્મા છું એટલી શ્રદ્ધા. વાત તો આટલી નાની છે પણ શાસ્ત્રમાં એને બહુ ડિટેલમાં વર્ણન કરીને કીધું છે. તો ક્યાં કઈ અપેક્ષા, કયા વ્યૂ પોઈન્ટ થી ક્યાં કહેવામાં આવે છે એ આખું ડિટેલમાં અહીંયા સમજાવવામાં આપણને આવે છે. એના પછી આપણને વ્યવહાર સમ્યક દર્શનની વાતો આવશે, એટલે આપણે એક એક આપણે આગળ લઈએ. જો હવે આપણે વાંચવાનું શરૂ કરશું, સાતમું જે બુલેટ છે ત્યાંથી આપણે વાંચીએ. દર્શન એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય ગુણોની અભેદ દ્રષ્ટિએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ધન પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. જો લાસ્ટ ટાઈમ આપણે જે વાંચ્યું હતું એમાં આપણે જોયું હતું કે હું આત્મા છું એવો નિર્ણય કરીએ એ શ્રદ્ધા અપેક્ષાએ સમ્યક દર્શનની વ્યાખ્યા છે. પણ એમાં પણ પછી ડિટેલમાં ભેદ પ્રભેદ કે 7 તત્વોમાં પણ આત્મા આમ છે, દ્રવ્ય અપેક્ષાયામ, પર્યાય અપેક્ષાયામ, આખું જે વિસ્તારથી કથન કરીએ ને જેમાં એક એક ભેદોને સમજાવીને ઇવેન્ચ્યુઅલી આવવાનું તો ત્યાં જ છે. કે આત્મા આવો છે, ચાલે, પણ એને જ્ઞાન અપેક્ષા એ વર્ણન કહેવાય. કેમ કે આખું વિસ્તારથી સમજાવીને જ્ઞાનમાં એને ઉતારીને શ્રદ્ધા સુધી લઈ આવે, ખ્યાલ આવ્યો કે? અને જે આત્માના અનુભવ ની વાત આવે, જે ચિંતા ની વાત આવે, આનંદ ને અનુભવાય છે, આ બધી વાત ચારિત્ર અપેક્ષા એ વાત આવે છે. અહિયાં આપણને ત્રણેયની અભેદ દ્રષ્ટિએ સમ્યક દર્શન શું છે કહેવાય છે. તો જો ત્યાં દેખાય છે એમાં શ્રદ્ધા આવી ગઈ, જણાય છે ત્યાં જ્ઞાન આવી ગયું, બરાબર. અને ચારિત્ર ની વાત પાછળથી કરશે નેક્સ્ટ બુલેટમાં. નયોના પક્ષપાતને એક છોડીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો એ જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કઈ અનુભવથી જુદા નથી. આ અનુભવ એટલે સમ્યક ચારિત્ર, બરાબર, ત્રણેય માં આવી ગયા એમ, તો એનાથી કઈ જુદા નથી. જો જયારે આત્માનો અનુભવ થાય તો એ મોમેન્ટ તો એક જ છે, પણ એને જ ખાલી ત્રણ અપેક્ષાએ વર્ણન કરવાની પદ્ધતિ છે. અહીંયા સેકન્ડ બુલેટ આત્મસિદ્ધિનું એક પદ છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વરે નિજ ભાવના પરમાર્થે સમજિ. પોતાના સ્વભાવની પ્રતીતિ જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે તે પરમાર્થ સમ્યક્ત્વ છે. વૃત્તિ એટલે પર્યાય. પર્યાયનો સ્વભાવમાં પોતાના ભાવમાં વહેવું પણ એક ઉપચારની ભાષા છે. બેઝિકલી પર્યાયમાં આત્મા સંબંધી ત્યાં ભાવ આવવો એને પરમાર્થ સમ્યક્ત્વ કહે છે. આઠમું, નિશ્ચય સમ્યક દર્શનનું ચારિત્રના ભેદ અપેક્ષા એક કથન. નિશ્ચય સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. ચોથા અને પાંચમા ગુણસ્થાનકે ચારિત્રમાં મુખ્યપણે રાગ હોવાથી તેથી તેને સમ્યક સરાગ સમ્યક્ત્વ કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ચારિત્રમાં રાગ ગૌણ છે અને પછીના ગુણસ્થાનોમાં તે ટળતા ટળતા છેવટે સંપૂર્ણ વિકરાગ ચારિત્ર થાય છે. તેથી છઠ્ઠા ગુણસ્થાનકથી વિકરાગ સમ્યક્ત્વ કહેવાય છે. ચોથા થી લઈને બારમા ગુણસ્થાન સુધી ચારિત્ર ગુણની જ મુખ્યતા છે ગુણસ્થાનોમાં. એટલે આ બધું વર્ણન એ ચારિત્રના અપેક્ષાએ કર્યું. રાગ જેમ જેમ ઉપર જાય એમ રાગ ઘટતો જાય છે. જાડો વધે. નવમું, સમ્યક નિશ્ચય સમ્યક દર્શન સંબંધી પ્રશ્નોત્તર. પ્રશ્ન, મિથ્યાત્વ અને અનંતાનુબંધીના નિમિત્તે થતા વિપરીત અભિનિવેશ રહિત જે શ્રદ્ધા છે તે નિશ્ચય સમ્યક દર્શન છે કે વ્યવહાર સમ્યક દર્શન? ઉત્તર, એ નિશ્ચય સમ્યક દર્શન છે, વ્યવહાર નથી. જો અહીંયા કઈ અપેક્ષાએ વાત કરી કે એક કર્મોના નિમિત્તથી થતા વિપરીત અભિનિવેશ રહિત નિશ્ચય સમ્યક્ત્વ, જે શ્રદ્ધા જીવને જે શ્રદ્ધા થઈ, વાત કરી કર્મના એંગલથી, પણ જે શ્રદ્ધા થઈ તે નિશ્ચય શ્રદ્ધા છે, વ્યવહાર સમ્યક્ત્વ નથી. હવે એની ભેદ અપેક્ષાએ તમે એના જ લક્ષ્યથી વાત કરો તો પછી વ્યવહાર સમ્યક્ત્વ છે. અહીંયા શ્રદ્ધાને મુખ્ય કરી. પ્રશ્ન, પંચાસી ગાયની ગાથા 107 સંસ્કૃત ટીકામાં તેને વ્યવહાર સમ્યક્ત્વ પણ કર્યું છે. જો ઇન જનરલ એક આગમના ગ્રંથો છે અને એક અધ્યાત્મના ગ્રંથો છે, તો અધ્યાત્મના ગ્રંથોમાં જે આગમના ગ્રંથોમાં જેને નિશ્ચય કહ્યું છે ને એને અધ્યાત્મમાં વ્યવહાર કર્યું છે. કેમ કે એ અધ્યાત્મના ગ્રંથ હજી એક લેવલ વધારે સૂક્ષ્મ લઈ જવા માંગે છે. જેવી રીતના આગમના ગ્રંથો હોય તો એમાં એક આત્માની શ્રદ્ધા કરવી, પરદ્રવ્યથી રહીત આત્માની શ્રદ્ધા કરવી એ સમ્યક્ત્વ, એવી રીતના કીધું હોય છે. અધ્યાત્મના ગ્રંથોમાં પરદ્રવ્યની તો વાત જ નથી, એ તો બહુ દૂર રહી ગયું. પોતાના આત્મામાં જ આ રાગ પર્યાય આદિથી રહીત શુદ્ધાત્માની શ્રદ્ધા કરવી એ સમ્યક્ત્વ, ખ્યાલ આવે ને? એવી રીતના એક લેવલ વધારે ડીપર લઈ જાય છે. એટલે જો અહીંયા પંચાધ્યાયી એ અધ્યાત્મનો ગ્રંથ છે, તો જે ઉપર જેને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું એને જ પંચાધ્યાયીમાં વ્યવહાર કીધું છે. તો ઉત્તર, ના, તેમાં પણ આ પ્રમાણે શબ્દો છે. મિથ્યાત્વ દય જનિત વિપરીતાભિનિવેશ રહીત શ્રદ્ધાનમ, અહીં શ્રદ્ધાનમ કહીને શ્રદ્ધાની ઓળખાણ આપી છે, પણ તેને વ્યવહાર સમ્યક તો કહ્યું નથી. વ્યવહાર અને નિશ્ચયની વ્યાખ્યા તો ગાથા 107 માં કહેલ ભાવાણમ શબ્દના અર્થથી અર્થમાં કહ્યું છે. આગળ જોઈએ અધ્યાત્મ કમર માલકંડ. જો આ કદાચ શાસ્ત્ર નામ બી કઈ વાર સાંભળ્યું છે. અધ્યાત્મ કમલ માલકંડ ની 7મી ગાથામાં તેને વ્યવહાર સમ્યક તો કહ્યું છે એ ખરું? ના, ત્યાં નિશ્ચય સમ્યકની વ્યાખ્યા છે. દ્રવ્ય કર્મના ઉપશમ ક્ષય વગેરેના નિમિત્તથી સમ્યક્તો પેદા થાય છે એમ નિશ્ચય સમ્યક્તોની વ્યાખ્યા કરવી તે વ્યવહારથી છે, કેમ કે તે વ્યાખ્યા પરદ્રવ્યની અપેક્ષાએ કહી. પોતાના પુરુષાર્થથી નિશ્ચય સમ્યક્તો પ્રગટે છે એ નિશ્ચય નયનું કથન છે. હિન્દીમાં જે વ્યવહાર સમ્યક્તો એવો અર્થ ભર્યો છે કે મૂળ ગાથા સાથે બંધ બેસતો નથી. આ તો વધારે વિશેષ ડિટેલ થયું. ઇન શોર્ટ મેસેજ શું છે? જ્યાં પોતાની શ્રદ્ધાની વાત આવે ત્યાં નિશ્ચય સમ્યક્તો, પરદ્રવ્યના એના સંબંધથી વાત કરી હોય તો એ વ્યવહાર સમ્યક્તો છે. જો આગળ વધીએ 10મો વ્યવહાર સમ્યક્તોની વ્યાખ્યા. 5 અસ્તિકાય 6 દ્રવ્ય અને જીવ પુદ્ગલના સંયોગી પરિણામોથી ઉત્પન્ન આશ્રવ બંધ પુણ્ય પાપ સંવર નિદ્રા અને મોક્ષ એ રીતે 9 પદાર્થોના વિકલ્પ રૂપ વ્યવહાર સમ્યક્ત્વ છે. જે એમ કહેવાય ને 7 તત્વની કે 9 પદાર્થની શ્રદ્ધા કરવી એ સમ્યક્ત્વ, એ વ્યવહાર સમ્યક્ત્વ છે. એ નથી જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ એ 7 તત્વોની જેમ છે તેમ યથાર્થ અટળ શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યક્ત્વ છે. 6 ડાળા ધાળા 3 ગાથા 3. પ્રશ્ન: વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શનનું સાધન છે કે નહીં? ઉત્તર: પ્રથમ નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે વિકલ્પરૂપ વ્યવહાર સમ્યકનો અભાવ થાય છે, તેથી તે વ્યવહાર સમ્યક્વ ખરેખર નિશ્ચય સમ્યક દર્શનનું સાધક નથી, તો પણ તેને ભૂત નૈગમ નહીંથી સાધક કહેવામાં આવે છે. આ ભૂત નૈગમ નહીં શું હતું? હમણાં જ આપણે વાંચીને આવ્યો ને કે આની પહેલા ઓલું હતું, ખાલી એ એંગલથી એને કારણ કહેવામાં આવે છે. એટલે કે પૂર્વે જે વ્યવહાર સમ્યક દર્શન હતું તે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે. જેવી રીતના આપણે કહીએ ને કે હું પૈસાથી શાક લઈ આવ્યો, જેવી રીતના આપણે કહીએ કે મેં ચમચીથી શાક ખાધું, તેમાં તો ચમચીમાં ભરીને ખાધું ને. હવે હું પૈસાથી શાક લઈ આવ્યો તો શું પૈસામાં ભરીને શાક લઈ આવ્યો? તો પૈસાથી લઈ આવ્યો એટલે શું? કે પૈસા આપીને પૈસાનો નાશ થયો ત્યારે શાક આવ્યું. ખ્યાલ આવે છે કે એને અભાવરૂપ નિમિત્ત કહેવાય. તો અહીંયા પણ વ્યવહાર સમ્યક્તોનો નાશ થયો ત્યારે નિશ્ચય પ્રગટ થયું, તો એને અભાવરૂપ નિમિત્ત કહેવાય છે. તેથી જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વેની વિકલ્પ સહિત શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્તો કહેવામાં આવે છે. જેવી રીતના આપણે દેવશાસ્ત્ર ગુરુ આદિની આરાધના કરીએ, જ્ઞાની પરમાત્માઓ પાસે ઉપદેશ સાંભળીએ, હવે એનાથી સમ્યક્તો પ્રગટ થયું તો આમને નિમિત્ત કહેવાય, તો આમને પછી વ્યવહાર સમ્યક્તોના નિમિત્ત કહેવાય. પણ ઓલું જો એક્ચ્યુઅલ કારણ જ પ્રગટ ન થયું તો પછી આને નિમિત્ત કહેવાતું નથી. આ રીતે વ્યવહાર સમ્યક દર્શન કે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ નથી, પણ તેનો અભાવ તે કારણ છે. 11. વ્યવહારાભાસ સમ્યક દર્શનને કોઈ વાર વ્યવહાર સમ્યક દર્શન પણ કહે છે. હવે આ બધું જે ડિટેલ વર્ણન મોક્ષમાં પ્રકાશકમાં બહુ જ સુંદર રીતે નિશ્ચયાભાસ વ્યવહારાભાસ એની ખૂબ ડિટેલમાં ચર્ચા ત્યાં આપી છે, ત્યાંથી વાંચવું જોઈએ. આપણે અહીંયા એક ખાલી આટલો બુલેટ પોઈન્ટ વાંચીને આગળ વધશું. જો શું કહે છે, દ્રવ્યલિંગી મુનિને આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન, એટલે કે આત્માનું જ્ઞાન નથી પણ આગમનું જ્ઞાન છે, તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ ભાવની એકતા પણ કાર્યકારી નથી. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક પાનું 237-241. અહીં જે તત્વાર્થ શ્રદ્ધાન શબ્દ વાપર્યો છે તે ભાવ નિક્ષેપે નથી પણ જ્ઞાન નિક્ષેપે છે, એટલે એમને ભાવ કાંઈ નથી, ખાલી પરિભાષાઓ આવડી ગઈ છે. ખ્યાલ આવે? જેને સ્વપરનું યથાર્થ શ્રદ્ધા નથી પણ વિતરાગે કહેલા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે તથા અન્ય મતમાં કહેલા દેવાદી તથા તત્વાદીને માને નહીં તો એવા કેવળ વ્યવહાર સમ્યક્તો વડે તે નિશ્ચય સમ્યક્તી નામ પામે નહીં. મોક્ષમાર્ગ પ્રકાશક 5/343. તેને ગ્રહિત નિત્યત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહાર સમ્યક્તવ થયું છે એમ કહેવાય છે. જે ગ્રહિત હતું એ ટળ્યું એટલે વ્યવહાર કહેવાય છે. પણ તેને અગ્રહિત મિથ્યા દર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહાર સમ્યક દર્શન છે. સોરી, વ્યવહારાભાસ સમ્યક દર્શન છે. મિથ્યા દ્રષ્ટિ જીવને દેવ ગુરુ ધર્માદિનું શ્રદ્ધાન અભાવ માત્ર હોય છે, આભાસ માત્ર હોય છે. સોરી, તેના શ્રદ્ધાનમાંથી વિપરીત અભિનિવેશનો અભાવ થયો નથી. વળી તેને વ્યવહાર સમ્યક તો આભાસ માત્ર છે. તેથી તેને જે દેવ ગુરુ ધર્મ નવ તત્વાદીનું શ્રદ્ધાન છે તે વિપરીત અભિનિવેશના અભાવ માટે કારણ ન થયું અને કારણ થયા વિના તેને સમ્યક દર્શનનો ઉપચાર સંભવતો નથી. તેથી તેને વ્યવહાર સમ્યક દર્શન પણ સંભવતું નથી. તેને વ્યવહાર સમ્યક તો માત્ર નામ નિક્ષેપથી કહેવામાં આવે છે. આ ખ્યાલ આવે ને, વ્યવહાર કહેવું જુદું છે અને હોવું એ જુદું છે. વ્યવહારને જ કારણ માની લેવામાં આવે તો નિત્યત્વ થઈ જાય અને જ્યારે નિશ્ચય પ્રગટ થાય તો એની આજુબાજુની સાથેની વસ્તુને વ્યવહાર કહેવામાં આવે છે. જો હવે નેક્સ્ટ ટોપિક લઈએ 12મો, સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય. સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય શું છે એનો એક બુલેટ નંબર 1 ઉત્તર. આત્મા અને પરદ્રવ્યો તદ્દન જુદા છે. એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય તેના કોઈ ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં તેના ગુણમાં કે પર્યાયમાં પ્રવેશ કરી શકતા નથી. માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ ગુણ છે કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહીં. તેથી આત્મા પર દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, શરીરને હલાવી ચલાવી શકે નહીં. દ્રવ્ય કર્મો કે કોઈ પણ પર પદાર્થ પર દ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહીં. આ પ્રથમ નક્કી કરવું. આ પ્રમાણે નક્કી કરવાથી જગતના પર પદાર્થોના કર્તાપણાનું જે અભિમાન આત્માને અનાદિકાળથી ચાલ્યું આવે છે તે માન્યતામાંથી, અભિપ્રાયમાંથી અને જ્ઞાનમાંથી ટળી જાય છે. સૌથી પહેલું તો આ ઇમ્પોર્ટન્ટ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી એનો મતલબ મને કોઈ કાંઈ લાભ કે નુકસાન કરી શકતું નથી. હમણાં જે વાત આવી ને ત્રિકાળી ઉપાદાન, જ્યાં એ નિર્ણય થયો કે અરે અહીંયા જીવ ત્રિકાળી અનંત એમ અનંત ગુણો સહિત મોજૂદ છે એને ક્યારે કાંઈ થવાનું જ નથી, તો કેટલી નિર્ભરતા આવી ગઈ, કેવી આમ શાંતિ પ્રગટ થાય. એ શાંતિ એનો જયારે નિર્ણય થાય કે આ જ હું છું એવી શાંતિ છે એને સુખ, એને સમ્યક દર્શન કહેવાય. જો આગળ શાસ્ત્રોમાં દ્રવ્ય કર્મ જીવના ગુણોનો ઘાત કરે છે એવું કથન આવે છે. તેથી તે કર્મનો ઉદય જીવના ગુણોનો ખરેખર ઘાત કરે છે એમ ઘણા માને છે અને તેઓ તેનો અર્થ કરે છે. પણ તે અર્થ ખરો નથી કેમ કે તે કથન વ્યવહાર નહીંનું છે, માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું તે કથન છે. તેનો ખરો અર્થ એવો થાય છે કે જ્યારે જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે અર્થાત પોતાના પર્યાયનો ઘાત કરે છે ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્તરૂપ તે દ્રવ્ય કર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું છે તેને ઉદય કહેવાનો ઉપચાર છે. એટલે કે તે કર્મ પર નિમિત્તનો આરોપ આવે છે. જો આના આ કર્મ અને જીવની જે ડાયનામિક્સ છે ને એ પણ કર્ણાનિયોગના આધારે ખૂબ સમજવી જોઈએ. આપણને શું લાગે કે કર્મ જીવને કંઈ કરી નાખે, કર્મ જીવને હેરાન કરે. કર્મની સત્તા એટલી ઇન્ડિપેન્ડન્ટ છે પ્લસ કર્મના જે વર્તમાન જીવની સાથે જે નિરંતર પરિણામતા કે એ ક્યારે બંધાયા, ક્યારે ઉત્કર્ષણ થયું, ક્યારે અપકર્ષણ થયું, ક્યારે એનું સંક્રમણ આમથી તેમ થઈ જાય, જીવના ભાવોનું નિમિત્ત પામીને ક્યારેક ઉદયમાં આવે ક્યારેક ન આવે, એની ઇન્ટેન્સિટી લાસ્ટ મોમેન્ટ પર ચેન્જ થઈ જાય, એટલા બધા પરિવર્તન કર્મોમાં નિરંતર ચાલુ છે કે જો જીવને સિસ્ટમેટિકલી વિચાર કરીને કે હું આમ કરી નાખું આમ કરી નાખું કરવાની કોશિશ પણ કરે ને તો કરી શકે નહીં. કેમ કે કર્મમાં એટ અ મોમેન્ટ એટલી બધી વેરિએશન એનું ચાલુ જ છે, અને વાઇસ વર્સા જો કર્મમાં આટલા બધા વેરિએશન ચાલુ છે તો કયા ભાવથી જીવને આવા પરિણામ થયા, ખ્યાલ આવે છે કે નહીં? એટલે એક બીજાનું કરે એવું પોસિબલ જ નથી. આ તો ખાલી એક કહેવાની પદ્ધતિ છે કે કર્મ એ કર્મનો ઉદય આવો છે. જો હમણાં સમજો જીવને દર સમયે કર્મ બંધાય તો એટ અ મોમેન્ટ જે કર્મ સત્તામાં પડેલા છે એ તો ઘણા વખતના બંધાયેલા છે. તો સમજો અત્યારના આપણને બધું સારું સારું છે, બધું આમ એવરીથિંગ ઇઝ કન્વીનિયન્ટ, તો કયા કર્મના બંધને કારણે છે? ઇટ ઇઝ અ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ ઓફ મેની મેની યર્સ, ખ્યાલ આવે ને? અને સમજો હમણાં બહાર નીકળીને એક્સિડન્ટ થઈ જાય તો કયા કર્મને કારણે છે? દેટ ઇઝ ઓલ્સો ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ ઓફ મેની યર્સ. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ હમણાં આવા ખરાબ પરિણામ વર્ત કર્યા તો જો એનો હમણાં જ ઉદય આવી જાય, એ તો બોલવાની ભાષા છે. એક બોલવાની ભાષા હોય અને એક ખરું સાયન્સ હોય, તો એની પાછળનું જો સાયન્સ સમજીએ તો એમ થાય જયારે કર્મ એટલા સ્વતંત્ર છે અને જીવ એટલો સ્વતંત્ર છે, કોઈ કઈ નહીં એકબીજાનું કઈ કરી શકતું જ નથી. એવો આમ દ્રઢ નિશ્ચય થઈ જાય તો જીવની શ્રદ્ધા વધારે પાકી થાય છે. જો આગળ વાંચીએ સેકન્ડ લાઈન થી, અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વિચાર કરતો નથી, પોતાના પર્યાયનો ભાગ કરતો નથી, તો દ્રવ્ય કર્મના એ જ સમૂહને નિર્જરા નામ આપવામાં આવે છે. જો કર્મ સત્તામાં છે, ઉદયમાં આવવા માટે તૈયાર છે, પણ ત્યાં જીવ પરિણામ જ ન કરે એવા, તો કર્મનો એવો ને એવો ઉદય આવી જાય અને જીવના પરિણામ ઓછા હોય એવું ક્યારે ન બને? એ મોમેન્ટ પર કર્મનું ઇન્ટેન્સિટી ઘટીને જેવા જીવના પરિણામ છે એવો જ ઉદયમાં આવે. પણ એ કર્મનું પરિણામ અને લાસ્ટ સમયે થાય છે એને સંક્રમણ કહેવાય. એ નિરંતર થયા કરે છે, એને નિર્જરા કહેવામાં આવે છે. આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવા પૂરતો કે વ્યવહાર કથનનો અર્થ થાય છે. જો બીજી રીતે શબ્દો પ્રમાણે અર્થ કરવામાં આવે તો સંબંધને બદલે કર્તા કર્મ સંબંધ માનવા બરાબર થાય છે. અર્થાત ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર એકરૂપ થઈ જાય છે, અથવા તો એક બાજુ જીવ દ્રવ્ય અને બીજી બાજુએ અનંત પુદ્ગલ દ્રવ્યો, તે અનંત દ્રવ્યોએ મળીને જીવમાં વિકાર કર્યો એમ એનો અર્થ થઈ જાય છે. એ બધા મળીને જીવમાં વિકાર કરે એવું થઈ જાય કે જે બની શકે નહીં. આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી નુકસાન કર્યું, પરિણામ આવ્યો વગેરે પ્રકારે ઉપચારથી કહેવાય છે. પણ તેનો જો તે શબ્દ પ્રમાણે જ અર્થ કરવામાં આવે તો તે ખોટો છે. આ બધા ટોપિક આમ એમ કહો ને કે આ 5-6 પાનામાં જે પરિશિષ્ટમાં ઘણા શાસ્ત્રોનો સાર ભરી દીધો છે, કે આખા જેના ગામમાં સમ્યક દર્શનનું જ્યાં જ્યાં વર્ણન છે એ બધું અહીંયા ભરી દીધું. હવે આપણે એ ટોપિક સમજાવવા જઈએ એક એક વસ્તુ તો આને તો એક વર્ષથી વધારે લાગે, ખ્યાલ આવે છે ને? એટલે આપણે આ વાંચન કરીએ છીએ. આ ખાલી વાંચનથી કાંઈ 100% આપણને સમજાઈ જાય એવું કદાચ ન બી બને, પણ આનું તમારી જવાબદારી છે કે તમે ઘરે જઈને આ રેફરન્સીસ જુઓ, થોડું આને વધારે સમજવાની કોશિશ કરો. કેમ કે આપણા મૂળ ટોપિક કે આ શાસ્ત્રથી થોડું હટીને છે, એટલે આને આપણે ફટાફટ રીડ કરીએ છીએ. જો આગળ આ રીતે આ ઉપર રેફરન્સ છે સમયસારથી ગાથા 122-125 તથા 370-344. આ રીતે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પહેલા તો સ્વદ્રવ્ય પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરવી, પછી શું કરવું તે હવે કહેવાય. બરાબર, સૌથી પહેલા તો આ નક્કી કર્યું કે જીવ કોણ, પુદ્ગલ કોણ અને હું કોણ, હું કઈ બાજુ ફિટ થાઉં છું. બરાબર, હવે એક એવો જ્ઞાનમાં એવો નિર્ણય થયો વિકલ્પાત્મક કે ના, મારું તો જીવ સાથે વધારે બંધ બેસતું બેસે છે, એનાથી પછી હવે આગળ. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી પરદ્રવ્યો ઉપરનું લક્ષ્ય છોડીને સ્વદ્રવ્યના વિચારમાં આવવું. જો આની પહેલાના ક્લાસમાં ઘણા બધા શબ્દ કીધા ને, લક્ષ્ય કરવું, પ્રતીતિ કરવી, અનુભવ કરવો, આદિ આદિ કેટલા શબ્દ કીધા. હવે આત્માના અનુભવની ક્ષણમાં બધું જ એક સાથે થઈ રહ્યું છે, પણ એને જીવના ગુણો સાથે કોરિલેટ કરો તો બધા ગુણો જુદા જુદા. પ્રતીતિ કરવી કયો ગુણ છે? એ શ્રદ્ધા ગુણ છે. અનુભવ કરવો હોય ચારિત્ર, લક્ષ્ય કરવું હોય જ્ઞાન. નો ખ્યાલ આવે ને કે ત્યાં દરેક ગુણ નું જુદું જુદું કામ ચાલે છે. તો હવે મારે કરવું શું? આપણે પુરુષાર્થ તરીકે કરવું શું? ખ્યાલ આવે છે કે નહીં? તો જો અહીંયા આપણને એ સમજાવવામાં આવે છે તો ધ્યાનથી સમજો. આ પર દ્રવ્ય ઉપરનું લક્ષ્ય છોડી, લક્ષ્ય છોડી એટલે કે આપણે બુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક જે આપણું જ્ઞાન બીજે બધે દોડે છે ત્યાંથી એને સમેટીને, ત્યાંથી એને પોતા તરફ લાવીને. વિચાર કોનો કરવો? કે ઘર મકાન આદિ, કપડા આદિ, ક્રિકેટ આદિ, એનો નહીં, પોતાના આત્માનો વિચાર કરો. આ જ્ઞાન કેવું છે કહો? તમે એને એક ટોપિક આપો ને એટલે બીજા બધા ગાયબ થઈ જાય. તો એ ટોપિક કયો આપો? કે પોતાના આત્માના વિચારનો ટોપિક આપો. ચાલો આવ્યું. જો પર દ્રવ્ય ઉપરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના વિચારમાં આવવું, ત્યાં આત્મામાં બે પડખા છે તે જાણો. હવે કયા બે પડખા છે? એક પડખું આત્માનું દરેક સમય ત્રિકાળી અખંડ પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવપણું દ્રવ્ય ગુણે પર્યાય વર્તમાન પર્યાયને ગૌણ કરતા છે. આત્માનું આ પડખું નિશ્ચય નહીં નો વિષય છે. આ પડખાને નક્કી કરનાર જ્ઞાનનું પડખું તે નિશ્ચય નહીં છે. એટલે આત્મામાં એક ત્રિકાળી વસ્તુ છે, બરાબર, ત્રણે કાળ રહેવા વાળી વસ્તુ છે. હવે સેકન્ડ, બીજું પડખું વર્તમાન પર્યાયમાં દોષ છે, વિકાર છે, તે નક્કી કરવું. આ પડખું વ્યવહાર નહીંનો વિષય છે. વ્યવહાર નહીંનો વિષય છે. આમ થઈ ગયું છે. આમ બે નહીં, આમ બે નહીં દ્વારા આત્માના બંને પડખાને નક્કી કર્યા પછી, બરાબર, જો જ્ઞાનથી બુદ્ધિપૂર્વક વિચાર કર્યો કે હા આત્મામાં ચેન્જિંગ પોર્શન પણ છે અને કોન્સ્ટન્ટ પોર્શન પણ છે, એ વિચાર કરીને નિર્ણય કર્યો કે હા અત્યારના મારી સત્તામાં બે છે. હવે આગળ નક્કી કર્યા પછી વિકારી પર્યાય ઉપરનું વલણ લક્ષ્ય છોડીને પોતાના ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ તરફ વળવું. આ હવે જ્ઞાનને એની એક એક પર્યાયનો વિચાર જે ચાલતો હતો ને એને પણ છોડીને આ ત્રિકાળી પદાર્થનો હવે જ્ઞાનમાં વિચાર કરવો. ખ્યાલ આવે ને? પહેલા પર પદાર્થના વિચારથી આત્માના વિચારમાં આવે, હવે આત્માના વિચારમાં આવે, પર્યાયનો વિચાર છોડીને ત્રિકાળી ગૃહના વિચારમાં આવે. એ રીતે ત્રિકાળી તરફ વળતા તે ત્રિકાળી નિત્ય પડખું હોવાથી તેને આશ્રય સમય દર્શન પ્રગટ થયું છે. જો આ તો હજી ત્રિકાળીના વિચાર સુધી આવે, એ વિચારમાં પણ એનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એના ચિંતન મનનમાં જયારે જીવ આવે, હજી સુધી બધું બુદ્ધિપૂર્વક વિચારપૂર્વક ચાલી રહ્યું છે, એ ધીરે ધીરે વિચાર પણ બંધ થઈ જાય, એટલે કે વિકલ્પ બંધ થઈ જાય અને આ હું આત્મા જ કેવો નિર્ણય કરીને એમાં લીન થઈ જાય, એવો અનુભવ થાય તો સમ્યક દર્શન પ્રગટ થાય છે. આનું વિશેષ ત્યાં મોક્ષમાં પ્રકાશક રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પરિશિષ્ટમાં ત્યાંથી વાંચી ગયો, બહુ સરસ બે પેરેગ્રાફ છે એમાં આખી પ્રક્રિયા આને જ ફરીથી રિપીટ કરવામાં આવી. જોકે નિશ્ચય નહીં અને સમ્યક દર્શન એ બંને જુદા જુદા ગુણોના પર્યાય છે. નય એટલે કયા ગુણની પર્યાય? જ્ઞાન ગુણની, સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંશ એ નય, અને સમ્યક દર્શન તે શ્રદ્ધા ગુણની પર્યાય, એટલે બે જુદા જુદા ગુણના પર્યાય છે. તો પણ બંનેનો વિષય એક જ છે, અર્થાત તે બંનેનો વિષય એક અખંડ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તેને બીજા શબ્દોમાં ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ કહેવામાં આવે છે. સમ્યક દર્શન કોઈ પરદ્રવ્ય, દેવશાસ્ત્ર, ગુરુ, નિમિત્ત, પર્યાય, ગુણભેદ કે ભંગ વગેરેને સ્વીકારતું નથી. સ્વીકારતું નથી એટલે સમ્યક દર્શન સ્વીકારતું નથી નો શું મતલબ? કે આ હું છું એમ માનતું નથી, એનો મતલબ એ સાવ નથી એમ નહીં, એ પર પદાર્થ તરીકે છે પણ એ હું નથી. કેમ કે તેનો વિષય ઉપર કયા મુજબ ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ આત્મા છે. એટલે સમ્યક દર્શન પોતાને કઈ રીતે સ્વીકારે છે કે હું સોગેલ છું, હું પુરુષ છું, સ્ત્રી છું, એવું બધું નહીં, હું ત્રિકાળી આત્મા છું, બસ એવી રીતના સ્વીકાર કરો છો. બે ઇન્ટરચેન્જેબલ યુઝ થાય છે ને, ક્યારેક શ્રદ્ધાની વાત કરે, ક્યારેક જ્ઞાનની વાત કરે. જો શ્રદ્ધા ગુણનું કામ છે ખાલી માનવું કે હું આત્મા છું, એથી એ ફાઇનલ પ્રોડક્ટ છે. જેવી રીતના આની પહેલાના ક્લાસમાં કહ્યું ને કે એ તો ફળ છે, તો આખું કામ ક્યાં ચાલી રહ્યું છે? આખું કામ જ્ઞાનમાં જ ચાલી રહ્યું છે. જ્ઞાને જ પહેલા સિસ્ટમેટિકલી વિશ્વમાં જોયું અને સમજ્યું કે જો અહીંયા જીવ છે, આ બધા ઉદ્ગલ ધર્મ અધર્મ આદિ બધા દ્રવ્ય જુદા જુદા છે, બરાબર. પછી જ્ઞાને જ પોતાને વિચાર કરીને નિર્ણય કર્યો કે ભાઈ હું આમાં કઈ જગ્યાએ લાગુ છું, હું ઉદ્ગલ છું કે હું ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય છું, આકાશ છું, કયો દ્રવ્ય છું કે ના હું જીવ દ્રવ્ય છું. આ બધું કામ જ્ઞાને કર્યું. હવે જ્ઞાને જ એ પરપદાર્થ તરફથી પોતાનો ઉપયોગ હટાવી આ જીવના વિચારમાં આવ્યો. પછી જ્ઞાને જ આગળ શું કર્યું કે હવે આ રાગાદી ભાવ મારી એક સમયની પર્યાય છે અને એક ત્રિકાળી વસ્તુ છે, આ બધું જ્ઞાનમાં જ કામ ચાલ્યું. જેને કહ્યું ને એકાંતમાં બેસીને વિચાર કરવો જોઈએ, તો બધું કામ જ્ઞાનમાં થયું. બધું કામ જ્ઞાનમાં થયું. છેવટે જયારે જીવને આત્માનો અનુભવ થયો ત્યારે શ્રદ્ધાએ ખાલી સ્ટેમ્પ માર્યો. અત્યાર સુધી શ્રદ્ધાએ માનતી હતી કે હું સોમિલ છું, એની બદલે હવે શ્રદ્ધા માને છે કે ના હું તો ત્રિકાળી આત્મા છું, આ તો ખાલી એક ભાવની પર્યાય છે. ચાલ આવે ને, આ કઈ હું રિયલી નથી, હું રિયલી આ આત્મા દ્રવ્ય છું જે અનાદિ અનંત છે. આ માનવાનું કાર્ય શ્રદ્ધા. બાકી આખું જ્ઞાને એનાલિસિસ કર્યું અને આત્માને જાણવા સુધીનું બધું કાર્ય જ્ઞાન, બરાબર. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ આ બધું કાર્ય થાય છે. એ જ્ઞાન એવો ખેલાડી છે કે અહીંયા ઉભો રહીને પણ આ વર્તમાન આપણા ભાવમાં રહીને આપણે જે જે ભાવમાં છે, એટલે જે જે આપણી પર્યાય છે, જે ફેમિલીમાં રહીએ છે, બધું જ એની રીતે ચાલે છે. જનરલી નહીં તો લોકોને ડર લાગે કે યાર તમે આટલું બધું એટલે મારે બધું છોડી દેવું પડશે, એમ નહીં. આપણું જીવન જેમ છે ને અત્યારના સૌથી પહેલી ભૂમિકામાં તો જેમ છે એમ જીવન ચાલે છે. જ્ઞાને નિર્ણય કર્યો કે આ બધું ખાલી આ ભાવ પૂરતું છે અને હું આત્મા એક સ્વીકારી વસ્તુ કંઈક જુદી જ વસ્તુ છે. એક આખું કામ જ્ઞાનમાં થયું અને છેવટે જ્યારે અનુભવ થયો ત્યારે સમ્યક શ્રદ્ધા છે. તો એ જ જ્ઞાનને હવે સમ્યક ધ્યાન કહેવાય, બરાબર. જો આગળ વધ્યો એટલે જ્ઞાનમાં આમ થયું, શ્રદ્ધામાં આમ થયું, તો હવે આગળ શું થયું? 13મો ટોપિક જો, નિર્વિકલ્પ અનુભવની શરૂઆત. આ કયો ગુણ આવ્યો હવે? આ ચારિત્ર ગુણ આવ્યો. ચાલે ને, અનુભવની જ્યાં વાત આવી ત્યાં ચારિત્ર ગુણ આવ્યો. જો તું કે છે જો ચારિત્ર ગુણને ઘણા જુદા જુદા નામથી કહેવામાં આવે. આ પ્રશ્ન એમ છે કે તમે ક્યારેક લીનતા કહો છો ચારિત્રને, ક્યારેક અનુભવ કહો છો, ક્યારેક ઇવન રાગદ્વેષ કહી દો છો ચારિત્રને. તો આ બધા જુદા જુદા વર્ડ્સને શું કન્ફ્યુઝિંગ છે. જો જેવી રીતના જ્ઞાનનું કામ છે જાણવું, શ્રદ્ધાનું કામ છે માનવું, તો ચારિત્રનું કામ શું છે? ચારિત્રનું કામ છે સ્થિર થવું, લીન થવું, અથવા તો એક જગ્યાએ કોન્સ્ટન્ટ રહેવું, એ ચારિત્રનું કામ છે. હવે જો એ જીવ, એટલે જીવ પોતાનું પોતાના ભાવમાં એની બહિરંગ દ્રષ્ટિ હોય, એટલે જ્ઞાનમાં પર પદાર્થને જાણતા હોય, તો એ પર પદાર્થમાં સારું ખરાબ, સારું ખરાબ એવા ભેદ પાડીને એ જીવ રાગ દ્વેષમાં લીન થાય છે, સ્થિર થાય છે. તો ખરેખર તો ચારિત્રનું કામ ત્યાં પણ લીનતા જ છે, પણ એને નામ શું આપી દેવાય છે કે રાગ અને દ્વેષ ચારિત્રમાં થાય, એના વિકારી ભાવ છે. ખ્યાલ આવે ને? એવી જ રીતે જયારે જીવ આત્મામાં સ્થિર થાય છે, એ જ જ્ઞાન જ્ઞાનની પર્યાયથી જાણે છે. હવે અંદર વળ્યા, જો જેવી રીતના સમજો, કોઈ પદાર્થને જાણ્યો, આપણે જાણ્યું કે ભાઈ ટીવીમાં ક્રિકેટ ચાલુ છે, એ તો જ્ઞાનનું કામ થયું. હવે એને જાણતા રહેવું એ ચારિત્ર નું કામ છે. કોઈ વસ્તુ નો આપણે સમજો કે સ્વાદ લીધો, રસગુલ્લો ખાધું તો મીઠો સ્વાદ આવ્યો, એ સ્વાદ આવ્યો એ જાણ્યો કોને? એ મીઠો છે કેવી રીતે ખબર પડી? એ જ્ઞાને જાણ્યું, એ તો જ્ઞાન નું કામ થયું. પણ હવે એને આમ જાણે જાણતા જ રહેવું ને એમાં લીન થવું, એ આનંદ ભોગવવો, એ ચારિત્ર નું કામ. કોઈ એક વસ્તુમાં એક ક્ષણ માટે એમ છે ને અંતર્મુહૂર્ત માટે સ્થિર થઈ જવું, એ ચારિત્ર નું. તારતમ્યતા એટલે વધવું ઘટવું, એ જુદું છે. એ અનુભવમાં ક્યારેક ઊંડાણ છે, ક્યારેક ઊંડાણ નથી, એ રસમાં ડૂબી જવું બસ. કોઈ પણ જે પણ વસ્તુ આપણને ગમતી હોય ને એના એ ગમે છે એમાં એના અનુભવમાં ડૂબી જવું, એ લીન થવું, એ ચારિત્ર નું કામ છે. બરાબર? ઇવન સિમ્પલ વસ્તુ કે અહીંયાથી આપણે નિર્ણય લીધો કે અહીંયાથી ચલો હું ઘરે જાઉં છું, હવે ઘરે જાઉં છું એક જ ઇનિશિયલ વિકલ્પ આવે અને એનો જ હવે વિચાર ચાલતો રહે ને થોડો વખત કે હા ઘરે જાઉં છું, પછી આમ કરીશ, પછી તેમ કરીશ, આ જાઉં, એમાં લીનતા થવી, એમાં ને એમાં રહેવું એ ટોપિકમાં. થોડા વખત પછી પાછો ઉપયોગ ભમી જાય ને કંઈક બીજી વસ્તુનો વિચાર કરે, પણ ફોર દેટ મોમેન્ટ એનો ને એનો વિચાર કર્યા કરે ને એ લીનતા. હવે જ્યારે એ જ જીવ પોતાના આત્મામાં ડૂબીને એ ત્રિકાળી ધ્રુવને જાણ્યું, એ તો જ્ઞાન, પણ એને જાણતા રહેવું એ લીનતા, એ ચારિત્ર. અને ત્યાં સુખનું વેદન થાય છે, ત્યાં શાંતિ અનુભવાય છે, એ અનુભવ એ ખરેખર તો સુખનું કામ છે. અનુભવ છે એમાં સુખ, જ્ઞાન અને ચારિત્ર ત્રણે મિક્સ છે એક સાથે. ત્યાં લીનતા પણ છે, ત્યાં શાંતિનો અનુભવ પણ છે અને જણાય પણ છે, ખ્યાલ આવે ને? પણ એ લીનતા જે રહેવી એમાં ને એમાં થોડો વખત સુધી એ આત્મામાં ડૂબેલા રહેવું એને ચારિત્ર કહેવાય છે, ખ્યાલ આવે? જો વાંચ્યો નિર્વિકલ્પ અનુભવની શરૂઆત, નિર્વિકલ્પ અનુભવની શરૂઆત ચોથા ગુણસ્થાનથી જ થાય છે. એટલે જીવે પર પદાર્થી ઉપયોગને પાછો લીધો, ઉપયોગ એટલે જ્ઞાનને, પોતાના આત્માનો વિચાર કર્યો, એમાં પણ ત્રિકાળી ધ્રુવ આ હું છું એવો નિર્ણય કર્યો, ત્યાં એને સમ્યક દર્શન થયું, ત્યાં એને અનુભવ થયો. તો એની શરૂઆત ચોથા ગુણસ્થાને થાય છે, પરંતુ ચોથા ગુણસ્થાને તે ઘણા કાળના અંતરાળે થાય છે. અને ઉપર ઉપરના ગુણસ્થાને એ શીઘ્ર થાય છે, અંતરાળે છે, લાંબો ટાઈમ ગેપ. જેવી રીતના સમજો કે ચોથા ગુણસ્થાને હજી આપણને એટલી પ્રેક્ટિસ નથી ને અને એટલી ડેપ્થ પણ નથી, એટલે જયારે હજી જસ્ટ પહેલી વાર અનુભવ થયો તો એક વાર અનુભવ કર્યો, બીજી વાર કોશિશ કરે છે, પ્રયાસ ચાલુ છે, પણ જલ્દી થતો નથી, એને ટાઈમ લાગે છે. કેમ કે હજી એની એટલી સ્થિરતા નથી, જીવને હજી એટલી પ્રેક્ટિસ નથી, એની એટલી સ્થિરતા નથી, એટલે એને બીજી વાર અનુભવ કરતા ટાઈમ લાગે છે, ગેપ વધારે થાય છે. પણ જેમ જેમ આગળના ગુણસ્થાને જાય, આગળનું ગુણસ્થાન જ એને કહેવાય કે જે જીવોને હવે અનુભવ જલ્દી થાય છે, ખ્યાલ આવે ના? જો શ્રદ્ધા ને જ્ઞાન વધે તો ચારિત્રમાં ફ્રીક્વન્સી વધે એવું નથી. કેમ કે જીવને જેવી શ્રદ્ધા ચોથા ગુણસ્થાને થઈ એવી જ હવે ભગવાન થશે ત્યાં સુધી રહેશે, એટલે શ્રદ્ધામાં કાંઈ ફરક પડતો નથી. હા, જે આપણે ઓપ્શનિક શૈક્ષણિક શાહીની હમણાં વાત નથી કરતા, એને ઇગ્નોર કરો. કોના જે શ્રદ્ધા પાકી થઈ ગઈ હમણાં જ કે હું ભગવાન છું, એવી જ શ્રદ્ધા હવે ઉપર સુધી રહેશે, દેટ ઇઝ વન. જ્ઞાન ગુણમાં જે આ હું આત્મા છું એવું જ્ઞાન થયું, હવે એવું જ જ્ઞાન એ આગળ રહેશે. એવું નથી કે સડનલી એને શાસ્ત્રનો અભ્યાસ વધી જાય કે હવે એને બહુ બધું યાદ રહેવા માંડે, કે એને હવે તમે કહો તો કડકડાટ બધું બોલી દે, એની સ્પીકિંગ સ્કિલ, ઓરેટર સ્કિલ વધી જાય, એવું કરતું જ નથી. જ્ઞાન તો જેવું છે એવું જ રહે છે. હવે શ્રેણીમાં જે એનું જ્ઞાન વધે છે એની હમણાં વાત નથી કરતો, એને સાઈડ પર. હા, જે આત્માના અનુભવના વધવાથી જ્ઞાનમાં નિર્મળતા વધી એ વધે છે, પણ એના સિવાય ક્વોન્ટિટી વધી જાય એવું નથી. तो फर्क क्या पड़ो, चारित्र एटले लीनता स्थिरता वधती जाए। हाँ, निर्मलता की अपेक्षा है एम तुम स्थिरता कहो छो कि वधती जाए कि गुणस्थान जेम जेम आगे बढ़े तो यस दैट इज करेक्ट। जेम जेम जीवनी प्रेक्टिस वधती जाए हम गुणस्थान ने पण इग्नोर करो। समझो कोई जीव ने पहली बार सम्यक तो थे बराबर, हम एवं पण बने ये जीव ने एटलो अंदर गम्यो तो एवो पुरुषार्थ उपाड़ियों के त्यांथी बहार ज ना निकलो। पछी चौथो गुणस्थान थयु अंतर मुहूर्त में केवल ज्ञान अने मोक्ष एवं पण बने। पण एवं पण बने कि भाई अनुभव थयो अने बहार आया, हम बहार आया पण हजी पुरुषार्थ में एक तीव्रता नहीं कचाश है तो पाछो अनुभव करता टाइम लगे तो नीचे ना गुणस्थान। हाँ, अनुभव करता टाइम लगे पर एक बार जो मान्यता चेंज थी गई ने कि हूँ आत्मा छू ए हवे एवी ने एवी ज रहे हवे पाछी बैक टू हूँ सोमिल छे जती नहीं। हाँ, जे रुचि रुचि एटले के जे श्रद्धा जो पहला जयरे नित्यात्व दशा में था ना तो रुचि ए श्रद्धा साथ को रिलेशन थाय छे કે જેમ જેમ રુચિ વધે તો ઉપયોગ એ આત્મામાં લાગે વધારે, અને વધારે લાગે તો એ સમ્યકત્વની વધારે નિકટ પહોંચે છે અને ત્યાં એને પછી આત્માનો અનુભવ થાય। હવે એકવાર આત્માનો અનુભવ થઈ ગયો એટલે આજ હું છું એવો નિર્ણય તો થઈ ગયો, પણ હજી જે પર પદાર્થ જે છે એનાથી રાગ તૂટ્યો નથી। પુરુષાર્થીની નબળાઈ છે એટલે સમજો કે મને મારી મમ્મી પ્રત્યે, મને મારા પપ્પા પ્રત્યે। હા, એટલે એ જે એ આપણે કહે ને કે ઋણાનુબંધની એક જે બોન્ડિંગ જે રાગ ભાવ છે ને એ સાવ તરત તૂટ્યો નથી તો એને વારંવાર અનુભવ કરતા ટાઈમ લાગે। જેમ પહેલા કરતા મંદ થયો ડેફિનેટલી, પહેલા જે અનંતાનુબંધીનો રાગ ભાવ હતો એ તો તૂટી જ ગયો, પણ હવે જે હજી અસ્થિરતાનો રાગ છે એ તૂટ્યો નથી ત્યાં સુધી એમને ટાઈમ લાગે। અસ્થિરતાનો રાગ પણ જેમ તૂટતો જાય અને આ બાજુ પુરુષાર્થ વધતો જાય તો એ વારંવાર પોતાના આત્મામાં લીન થાય છે, તો હવે એને ઘર મકાન આદિમાં રહેવાનું જ ભાવ નથી થતો એટલે દીક્ષા લઈને વયા જાય છે। આ ઊંધેથી જો કે દીક્ષા લઈને વયા જાય છે એટલે હવે આત્મામાં લીન થાય છે એમ નહીં, એમને હવે અહીંયા રહેવાનો ભાવ નથી થતો કેમ કે નિરંતર આત્મામાં જ ગમે છે એટલે દીક્ષા લઈને વયા જાય છે। ખ્યાલ આવે ને? એટલે જે હવે દીક્ષા લઈને વયા જાય છે તો ત્યાં પોતાના આત્મામાં લીન થાય અને વળી પાછા બહાર આવે। બહાર કેમ આવે છે? કેમ કે કમ્પ્લીટલી લીન રહી શકતા નથી, બાકી એમને તો બહાર આવવું જ નથી, ગમતું જ નથી। એમને મુનિરાજની અવસ્થા કેવી હોય કે સમજો આપણે ભોજન લેવા જાય, સમજો આહાર લેવા ગયા બરાબર, હવે આહાર લેવા ગયા ત્યાં એમને કોઈએ ભાત પીરસ્યા અથવા ખીર પીરસી બરાબર, હવે એમને એક વિકલ્પ આવી ગયો કે ભાઈ મારો જે અભિગ્રહ છે એ પ્રમાણે ખીર લેવાય કે ન લેવાય બરાબર, અને સમજો એમને હતું કે લેવાય વાંધો નહીં, તો હવે એમણે નિર્ણય લીધો કે ભાઈ આહાર મારે ભોગવવા યોગ્ય છે, તો જ્ઞાનનું કામ પતી ગયું ને? જે આખું એનાલિસિસ થવાનું હતું એ તો ફ્રેક્શન ઓફ સેકન્ડમાં પતી ગયું। હવે આંગળીઓથી સર્ચ કરે છે કે સમજો કોઈ જીવાત છે કે નહીં, વાળ છે કે નહીં, આદિ આદિ, તો એ તો કામ બહારનું છે ને, હવે કુદ્દલનું કામ છે તો ત્યારે જીવ શું કરે છે? તો એટલી વારમાં જીવ પોતાના આત્મામાં ડૂબકી મારીને પાછો આવે। ખ્યાલ આવે છે? મુનિરાજને દર ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં આત્મામાં લીન થઈ જાય વળી પાછા બહાર આવે, વળી પાછા ફ્રેક્શન ઓફ સેકન્ડમાં લીન થઈ જાય વળી પાછા બહાર આવે, જેવી પેલું પેન્ડ્યુલમ ફરતું હોય ને તો કેવું એક બાજુ જાય પાછું આમ આવે, પાછું આમ જાય પાછું આમ આવે, એવી રીતનું અંતરમુહૂર્ત અંતરમુહૂર્ત એટલે પાછું 48 મિનિટ જીવન નહીં કરતા, અંદર ગયા બહાર આવ્યો, અંદર ગયા બહાર આવ્યો, આમ જેટલું આમ ફાસ્ટ આપણે કહીએ ને એટલી વારમાં તો ધડાધડ ખાવાની ક્રિયા ચાલુ છે અને પોતાના આત્મામાં લીન છે। જે રીતના આપણે ગાડી ચલાવતા હોય સમજો તો ગાડી ચલાવતા હોય તો કઈ ગાડી પર જ નજર નથી ને કોન્સ્ટન્ટલી. આપણા જ્ઞાન માં તો આપણો બિઝનેસ પણ ચાલે છે અને આ બી ચાલે, બધું ચાલે છે. એવી જ રીતે મુનિરાજ ને ભલે આ ક્રિયા ચાલુ છે પણ એમનો ઉપયોગ તો પોતાના આત્મામાં લીધો. બધા જ ગુણ નું કામ અલગ અલગ ચાલે છે. એકચુઅલી આપણને કન્ફ્યુઝન એટલે થાય છે કેમ કે આપણે એટલો ભેદ પાડવાનો અનુભવ નથી ને. બાકી તો દરેક ગુણ નું કામ જુદું જુદું દર સમયે ચાલે છે. ખ્યાલ આવે ને? જો આવી રીતના આખું ત્રણેય ગુણ નું બેલેન્સિંગ એટલું સુપર્બ રીતે ચાલે છે અને જેમ જેમ જીવ નિત્યાત્વ માંથી ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ થઈને આગળ મુનિ દશામાં જાય છે તો એમ એમ આ બધાનું પરિણમન ઓટોમેટિકલી પોત પોતાના ગુણસ્થાન અનુસાર એ રીતે થાય છે. આપણને ઘણી વાર એવું થાય કે અરે મને આવા પરિણામ આવી ગયા, મને આમ થયું તેમ થયું. ટેન્શન લેવું નહીં, આપણા ગુણસ્થાન અનુસાર જ થાય છે. ખ્યાલ આવે? પણ આત્માની જ્યાં નજર કરીએ ને તો બધા પરિણામ દૂર થઈ જાય છે વિકારી અને પોતાના નિર્મળ જ્ઞાનમાં જીવ એટલે જ્ઞાન સ્વભાવમાં જીવ લીન થાય છે. જીવ પોતાના આત્મામાં જયારે લીન થાય તેને કઈ જાતના અનુભવ થાય? એક તો વિચાર કરીને નિર્ણય કરવાનો છે કે જો આવો અનુભવ જે જીનેન્દ્ર ભગવાન નિરંતર અનુભવે છે અને એને આપણે એમ કહે અનંત સુખી છે, તો એવું સુખ તે કેવું હશે? જેવી રીતના કોઈ મીઠાઈ આદિ ખાઈએ ને આપણને કેવું સુખ લાગે, એવું હશે? કે સપોઝ ખૂબ ગરમીમાં હોઈએ અને આમ અંદર આવીને એસી ની હવા લાગે તો એવું કઈ સુખ હશે? એવું નથી. આ બહારના વિકલ્પો ની જાળ થી રહી એમ સમજો ને કે કોઈ જાતનો વિકલ્પ નો બોજો નહીં અને પોતાના આત્મામાં જ્યાં લીન થયા તો હવે એ જ્ઞાન બીજે ક્યાંય બહાર જતું જ નથી. અંદર એને એવી શાંતિ, એવી નિરાકુરતા, એવું એમ કહીને કે એવું આમ કોઈ પણ જાતના ખલેલ વગર અપૂરો અપૂરવો પણ એમ કહીને કે એવું એને અંદરથી સુખ અનુભવાય છે જીવને કે હવે એમને બીજું કાંઈ કરવાના ભાવ કરતા નથી, એને અંદરથી શાંતિ અનુભવાય. હા, એક કહી શકો કે બહારના વિકલ્પોથી શૂન્યતા છે પણ અંદરમાં તો એને સુખનો ખજાનો છે. ઇવન તમે સિમ્પલ વસ્તુ વિચાર કરો કે આપણે સમજો કે સમજો ટ્રેનમાં ધક્કા મૂકી કરીને આવે અને જેવા બહાર ઉતરીએ તો આમ આપણને કેવી શાંતિ થાય, થોડું હાર્ટ થાય ને. એવી જ રીતે એમ સમજો કે આ દુનિયાના ધક્કા મૂકીના વિકલ્પો ચાલુ જ છે કે ઘરમાં આમ કરવાનું છે, ફેમિલીમાં આમ કરવાનું છે, બિઝનેસમાં આમ કરવાનું છે, આનું શરીરમાં આમ કરવાનું છે, આનું આમ કરવાનું. આપણા જ્ઞાનમાં આપણા માઇન્ડમાં અત્યારના વિચાર કરો તમે 50 એક્શન આઈટમ ઉભી છે કે અને જ્યાં પોતાના આત્મામાં લીન થયા હવે કશું જ કરવું નથી, કાંઈ પડ્યું કાંઈ પેન્ડિંગ નથી. જ્યાં અહીંયા લીન થયા બધા વિકલ્પો છું મંતર અને જે એને અંદરથી શાંતિ અનુભવાય છે. ઇવન આપણે સિમ્પલ આમ આંખ બંધ કરીને બીજી વસ્તુનો વિચાર છોડીને જ્ઞાનનો વિચાર કરીએ તો એ વિકલ્પાત્મક દશામાં જ કેટલી શાંતિ અનુભવાય છે. તો સમજો કે જે નિર્વિકલ્પ આત્મામાં ડૂબી જ જાય અને હવે એને કોઈ જ બીજી વસ્તુ છે જ નહીં, કોઈ આકુરતા જ નથી, તો એમને કેટલી શાંતિ અને સુખનું વેદન થતું હોય છે. આવું વિકલ્પમાં પહેલા નક્કી કરો એના આ જ ખરેખર સુખ છે. ખ્યાલ આવે ને? તો એ સંસારિક સુખ હવે સુખ લાગતા જ નથી, એ તો જ્ઞાનના અનુભવ છે એક જાતના. ચલો આ એક ટોપિક આપણે વાંચી લઈએ. નિર્વિકલ્પ નો અનુભવ, નિર્વિકલ્પ અનુભવ ની શરૂઆત ચોથા ગુણસ્થાનથી જ થાય છે, પરંતુ ચોથા ગુણસ્થાને તે ઘણા કાળના અંતરાલે થાય છે અને ઉપરના ગુણસ્થાનોએ શીઘ્ર શીઘ્ર થાય છે. શીઘ્ર તો થાય છે પણ ડેપ્થ પણ વધતી જાય છે. નીચેના અને ઉપરના ગુણસ્થાનોની નિર્વિકલ્પતાના ભેદ એ છે કે પરિણામોની મગ્નતા ઉપરના ગુણસ્થાનોમાં વિશેષ છે. બરાબર, એટલે ડેપ્થ વધતી જાય છે. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક સાથેની ચિઠ્ઠી, આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે ને, એ પાનું 349. આગળના ટોપિક છે હવે સમ્યક તો પર્યાય હોવા છતાં ગુણ કેમ કહેવાય? સમ્યક દ્રષ્ટિઓનું સમ્યક દર્શન સમાન છે કે જુદું જુદું છે? સમ્યક દર્શનના ભેદ પ્રભેદ શું છે? આ બધા ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. ચાલો હું અહીં સુધી કરીએ. यदिन वाणी भारती सो निज को दिन रैन जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालो तो वाणी मस्तक नमो सदा दे तुम बोले जिन वाणी मात नो जय हो अनंत रूपानी दानशी कहान गुरु देव नो जय हो प्रसन्नमूर्ति भगवती मात नो जय हो।